नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो अजायाणम नमो लोए सवसाहूणम अरिहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई स्तुति को उच्चारी है। धन्य धन्य तुम से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। रविवार नी पाठशाला नो विषय 14 गुणस्थान एनी आपणे चर्चा करी रह्या छे जेमां गया वक्ते जरा आपणे लास्ट स्वाध्याय कर्यो त्यारे 13 गुणस्थान नी आपणे चर्चा प्रारंभ करी हती। 12 गुणस्थान सुधी आपणे चर्चा पूरी करी हती। शिंग मो गुणस्थान नी चर्चा पूर्ण थई हती अने 13मुं जे गुणस्थान छे संयोग केवड़ी गुणस्थान ए संयोग केवड़ी गुणस्थान नी आपणे चर्चा प्रारंभ करी हती। एमां आपणे थोड़ी चर्चा लास्ट टाइम करी थी आज आपणे ए चर्चा ऑलमोस्ट पूरी करवानी कोशिश करशो। सौथी पहला आपणे जोयुं हतुं के 13मां गुणस्थान नो एक एक पॉइंट वाइज आपणे अगर जोईए तो एकदम व्यवस्थित तमने ख्याल आवशे। सौथी पहला 13मां गुणस्थान नुं नाम शुं छे नाम संयोग केवड़ी गुणस्थान आ पहेलू। सेकेंड पॉइंट 13मुं गुणस्थान ए जे शपक श्रेणी पर आरूढ़ मुनिराज छे कोने आवे 13मुं गुणस्थान कोने आवे जल्दी जल्दी 13मुं गुणस्थान कोने आवे तो के शपक श्रेणी पर आरूढ़ मुनिराज ने 13मुं गुणस्थान आवे छे। एटले एम समझो के श्रेणीना गुणस्थान पूरा थया बाद आ गुणस्थान श्रेणी बाद पहेलू गुणस्थान छे શ્રેણી પછીનું પહેલું ગુણસ્થાન છે સમજાય છે કારણ કે શ્રેણીના ગુણસ્થાન ક્યાંથી ક્યાં છે શપક શ્રેણીના ગુણસ્થાન આગળ પૂછું તો 8, 9, 10 અને 12 એટલે શ્રેણીના ગુણસ્થાન પૂરા થયા બાદ આ આવતું પહેલું ગુણસ્થાન છે બરાબર આ એક પોઈન્ટ ત્રીજો પોઈન્ટ આપણે ચર્ચા કરી હતી લાસ્ટ ટાઈમ કે 13મું ગુણસ્થાન એટલે અરિહંત દશાનો ઉત્પાદ સમજાય છે અને કઈ દશાનો વ્યય થયો 12મા ગુણસ્થાનમાં કઈ દશામાં હતો જીવ હજી છદ્મસ્થ બરાબર છે એ બીજો પોઈન્ટ આવશે સાધક દશા હતી મુનિ દશા હતી સમજાય છે ઉત્તમ અંતરાત્મા હતા કેવા હતા તો કે ઉત્તમ અંતરાત્મા હતા મુનિરાજ હતા મુનિ દશા હતી પૂર્ણ વિતરાગી હતા હવે પૂર્ણ વિતરાગીમાંથી હવે આગળ શું પ્રાપ્ત થયું વિતરાગતા પછીનો જે ગુણ છે સર્વજ્ઞપણું પ્રાપ્ત થયું કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ મુનિ અવસ્થાનો વ્યય થયો અરિહંત અવસ્થાનો ઉત્પાદ થયો ખ્યાલ આવે છે હજીન છે મધ્યલોકનો જીવ હજીન એક અપેક્ષાએ કર્ણાનિયોગ સંસારી કેસે અરિહંત ભગવાનને કઈ દશા ઉત્પન્ન થઈ અરિહંત દશા ખ્યાલ આવે છે એક અપેક્ષાએ સંસારી કહેવામાં આવશે કેમ કારણ કે હજી સંસારી કઈ અપેક્ષાએ કહેવામાં આવે છે કારણ કે હજી દ્રવ્ય કર્મ મો કર્મ અને ભાવ કર્મ સહિત જીવ છે વિતરાગી થઈ ગયા સર્વજ્ઞ થઈ ગયા નવ કેવળ લબ્ધિ પ્રાપ્ત થયા પછી પણ એ જીવ હજી શું છે તો કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ સહિત હોવાના કારણે અરિહંત દશા એક અપેક્ષા એ સંસાર દશા છે પોઈન્ટ ખ્યાલમાં આવે છે પછી આપણે એ પણ ચર્ચા કરી હતી કે અરિહંત ભગવાન આપણને શું શિક્ષા આપે છે શું બોધ આપે છે શું શીખવાડે છે શું શીખવા મળે છે કે શરીર સહિત પરમોદારિક શરીર સહિત હોવા છતાં પણ શું કીધું પરમ ઓદારિક શરીર સહિત હોવા છતાં પણ જીવ અંતરંગમાં પૂર્ણ વિતરાગતા અને પૂર્ણ જ્ઞાની એટલે કેવળ જ્ઞાની થઈ શકવામાં સમર્થ છે. એનો અર્થ શું થયો કે શરીર આદિ કોઈ પણ બાહ્ય સંયોગો, શરીર આદિ કોઈ પણ નો કર્મ, અઘાતી આદિ દ્રવ્ય કર્મ અને અસિદ્ધત્વ નામનો આદિ ઔદયિક ભાવ એ જીવને પૂર્ણ વિતરાગી અને સર્વજ્ઞ થવામાં બાધક નથી. પૂર્ણ વિતરાગી અને સર્વજ્ઞ થવામાં બાધક નથી. શું આવી વાત સમજાયું? આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અરિયંત અવસ્થામાં અરિયંત ભગવાન આપણને સુબોધ આપે છે કે આટલો બધો બાહ્યમાં પુણ્યનો ઉદય, સાતાનો ઉદય, થાટ બાર સમો શરણ પરમોદારિક શરીર દિવ્ય ધ્વનિ બાર સભા લાગે છે, આટલો બધો થાટ બાટ હોવા છતાં પણ અરિયંત ભગવાન આપણને શું શિક્ષા આપે છે, શું બોધ આપે છે કે રંચ માત્ર પણ આંખ ખોલીને આ સંયોગોનું લક્ષ્ય કરવા યોગ્ય નથી. સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા. ક્યાં ડૂબેલા છે કે સ્વરૂપમાં ડૂબેલા. ભલે સો ઇન્દ્રો ના તુજ ચરણમાં શિર નમતા. કેટલા ઇન્દ્ર શિર નમાવે છે, ઝુકાવે છે? સો ઇન્દ્રો. સો ઇન્દ્રોની પણ ગણતરી કરી છે, ખ્યાલ આવે છે? આપણે કહ્યું તું આ બધું ઉપર ટેરેસ પર જૂના મંદિરમાં સો ઇન્દ્રની પણ ગણતરી કરાવી છે. અહીંયા તો કે છે કે ભલે સો ઇન્દ્રો ના તુજ ચરણમાં શિર, ભલે ઇન્દ્રાણી ના. આવડતું હોય તો બોલવાની છૂટ છે, આઈ થિંક આ તો બધાને આવડતું જ હશે. ભલે ઇન્દ્રાણી ના રતનમય સ્વસ્તિક બનતા, નથી એ ગેયોમાં તુજ પરિણતી સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા. વાહ, શું છે કો, કેટલી સરસ લાઈન છે. નથી એ ગેયોમાં તુજ પરિણતી સન્મુખ જરા. અરે લોકાલોક કેવળ જ્ઞાનમાં જણાઈ જાય છે, લોકાલોકને કેવડી ભગવાન જાણવા નથી જતા. અને હજી એક પોઈન્ટ કે લોકાલોક જણાય છે, લોકાલોક ભગવાનના જ્ઞાનમાં ઝલકે છે, એટલે ભગવાન અનંત સુખી છે એમ પણ નથી. ખ્યાલ આવે છે પોઈન્ટ બધા એક એક? લોકાલોક જણાય છે એટલે અનંત સુખી છે કે એ સમય પણ પોતાનું લક્ષ તો પોતાના સ્વભાવમાં તન્મય છે, એટલે માટે અનંત સુખને ભોગવી રહ્યા છે. કારણ શું છે બોલો જલ્દી. આપણને કોની મહત્વતા લાગે છે? આપણને પરગેઓની મહત્વતા લાગે છે. એટલે આપણને લાગે છે પરગેને જાણતા સુખ થયું. ગેને જાણતા, કયા ગેને? કે પરગેને જાણતા સુખ થયું. અને ભગવાન શું માને છે કે સુખ તો ખરેખર ગેને જાણવામાં છે, પણ પરગે નહીં. કયો ગે? સ્વગેને જાણવામાં આનંદ સુખ છે. પરગે અને સ્વગેમાં જમીન આસમાનનો ગે છે બે, પરંતુ જમીન આસમાનનો ફરક છે ભાઈ. પર ગે જાણવામાં આવવા યોગ્ય છે અને સ્વગ્ને બુદ્ધિપૂર્વક જાણવા યોગ્ય છે. ફરક સમજાય છે? શું કીધું? પર ગે જલ્દી, પર ગે જાણવામાં આવવા યોગ્ય છે, જાણવા યોગ્ય પણ નહીં, જાણવામાં આવવા યોગ્ય છે. અને સ્વગ્નેને આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાધેય હોવાના કારણે બુદ્ધિપૂર્વક જાણવા યોગ્ય છે. જેને એક સમય માટે આપણે જાણવાની દરકાર કરતા નથી એવો સ્વગ્ને આપણી માટે ઉપાદેશ, એ સ્વગ્ને આશ્રય કરવા યોગ્ય ઉપાદે પરમ તત્વ છે. ખ્યાલ આવે છે પોઈન્ટ બધા? તો અરિયંત ભગવાન આપણને શું બોધ આપે છે કે સમસ્ત કર્મની વચ્ચે હોવા, સમસ્ત એટલે દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મની વચ્ચે હોવા છતાં પણ જીવની પ્રણતિમાં એ સામર્થ છે કે અંદરમાં પોતાના આત્માના આશ્રયથી પૂર્ણ વિતરાગતા તો પ્રગટ કરી શકે, પરંતુ એની સાથે નવ કેવળ લબ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે એવી આત્માની સામર્થ્ય છે. પોઈન્ટ ખ્યાલ આવે છે? ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ, નવ કેવળ લબ્ધિના નામ. જલ્દી જલ્દી, નવ કેવળ લબ્ધિ, નવ નામ જોઈએ છે મને જલ્દી. અનંત જ્ઞાન, અનંત દર્શન, શાયિક સમ્યક્ત્વ, શાયિક ચારિત્ર, અનંત દાન, અનંત લાભ અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત ભૂલ્ય. નવ કેવળ લબ્ધિ જે પ્રગટ થઈ અર્યંત અવસ્થામાં તેરમા ગુણસ્થાનના પહેલા સમયે, એ ચાર ઘાતી કર્મના અભાવમાં થાય છે. ખ્યાલ આવે છે? ચાર ઘાતી કર્મના અભાવમાં નવ કેવળ લબ્ધિ કેવી રીતના ગણશો? ચાર ની સામે નવ કેવી રીતના ગણશો? જ્ઞાનાવરણીય કર્મના અભાવમાં વેરી ગુડ અનંત જ્ઞાન, દર્શનાવરણીય કર્મના અભાવમાં અનંત દર્શન, પછી મોહનીય કર્મના અભાવમાં શાયિક સમ્યક્ત્વ અને શાયિક ચારિત્ર બેવ લેવાના. બરાબર, મોહનીયના અભાવમાં શાયિક સમ્યક્ત્વ અને શાયિક ચારિત્ર, દર્શન મોહના અભાવમાં શાયિક સમ્યક્ત્વ અને ચારિત્ર મોહના અભાવમાં શાયિક ચારિત્ર, અને અંતરાય કર્મના અભાવમાં અનંત દાન લાભ ભોગ ઉપભોગ અને વીર્ય. એમ નવ કેવળ લબ્ધિ એટલે કે શાયિક ભાવના નવે નવ ભેદ ચાર ઘાતી કર્મનો ક્ષય થતા અરિહંત અવસ્થા પ્રગટ થતા, બારમા ગુણસ્થાનનો અંતિમ સમય એનો વ્યય થતા અને તેરમા ગુણસ્થાનના પ્રથમ સમયે પ્રગટ થાય. ખ્યાલ આવ્યો? બારમા ગુણસ્થાનના અંતિમ સમય સુધી 148 નેક્સ્ટ પોઈન્ટ લઉં છું. 148 કર્મમાંથી કેટલા કર્મનો ક્ષય થઈ ગયો? આપણને લખાયું હતું લાસ્ટ ટાઈમ, તમને યાદ? એક્સિલન્ટ. 63 કર્મ કેવી રીતના ગણ્યા હતા? 47 કર્મ પ્રકૃતિ ઘાતી કર્મની, 47 છે ને ઘાતી કર્મની, કારણ કે ઘાતી કર્મ ચારે ચાર ગયા, તો 63 માંથી 47 ઘાતી કર્મ અને 13 પ્રકૃતિ નામ કર્મની અને 3 પ્રકૃતિ આયુ કર્મની. તો 47 પ્લસ 13 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી 63 કર્મ પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. 13મા ગુણસ્થાન દરમિયાન એકે પ્રકૃતિનો ક્ષય થતો નથી. 148 માંથી 63 માઇનસ કરો તો 85 કર્મ પ્રકૃતિની ચર્ચા આપણે આગળ કરશું. થઈ ગયો આ પોઈન્ટ? બહુ બધા પોઈન્ટ છે એટલે આપણે હવે આગળ વધીએ છીએ. આ પોઈન્ટ પણ આપણે લાસ્ટ ટાઈમ લીધો હતો. ચલો, પછી એના પછીનો પોઈન્ટ શું હતો? કે અરિહંત પરમાત્મા અરિહંત દશા પ્રગટ થતા 18 મહાદોષોથી રહિત થાય છે, અને 18 દોષના આપણે નામ પણ લખ્યા હતા, એટલે હું એ પોઈન્ટ પાછો રિપીટ કરતી નથી. બરાબર, હવે આપણે અરિહંત પરમાત્માની 3 પરિભાષા લેવાની છે. ચલો જલ્દી, 3 પરિભાષા. એક પરિભાષા બાલબોધ ના અનુસાર, એક પરિભાષા મોક્ષમાર્ગ પ્રકાશક અને એક પરિભાષા ગોમતસાર જીવકાન ગાથા 63 અને 64 ના આધારે. 3 પરિભાષાઓ બોલું છું, તમે ધ્યાનથી સાંભળજો. બરાબર, પહેલી પરિભાષા લઉં છું. સૌથી પહેલી પરિભાષા અકોર્ડિંગ ટુ બાલબોધ પાઠ મારા ભાગ 3 માં બહુ સુંદર પરિભાષા આવી. કોની આવી છે? અરિહંત પરમાત્મામાં સ્પેશિયલી તીર્થંકર અરિહંતની. સમજાય છે? આપણે 7 પ્રકારના કેવડી જોયા હતા, એમાં આપણે અડધા જોયા હતા, અડધા બાકી હતા. આજે આપણે એ વિષય પૂરો કરશું, એમાં પણ એ વિષય આવશે. તીર્થંકર કેવડીની બહુ સુંદર પરિભાષા કોઈને ખ્યાલ છે? આ તો બહુ કોમન, આપણે નાનપણથી ભણતા આવ્યા છે. એ નહીં, એ તો એકદમ જ છે. એના કરતા થોડી આગળ, થોડી આગળ, જે વિતરાગી હોય, જે સર્વજ્ઞ હોય, જે હિતોપદેશી હોય, એને દેવ કહેવાય, એ તો બરાબર છે. તીર્થંકર કેવડીની, તીર્થંકર પરમાત્માની પરિભાષા. ચલો જલ્દી, એક મિનિટ, 3 પોઈન્ટ છે. ચલો હું હિન્ટ આપું છું. 3, જે ધર્મ, પહેલો પોઈન્ટ જલ્દી જલ્દી, જે ધર્મ તીર્થ અર્થાત મોક્ષ માર્ગનો ઉપદેશ આપે, ધર્મ તીર્થની સ્થાપના કરે છે અને મોક્ષ માર્ગનો ઉપદેશ આપે છે. પહેલો પોઈન્ટ બહુ સરસ પરિભાષા છે, આની વ્યાખ્યા કરવા બેસે તો કલાક નીકળી જશે. ધર્મ તીર્થની સ્થાપના કરનાર અને મોક્ષ માર્ગનો ઉપદેશ આપનાર, સમોશરણ આદિ વિભૂતિથી સંયુક્ત હોય અને તીર્થંક, બીજો પોઈન્ટ શું કીધો? સમોશરણ આદિ વિભૂતિથી સંયુક્ત હોય, અને ત્રીજો પોઈન્ટ જે તીર્થંકર નામ કર્મની મહાન પુણ્ય પ્રકૃતિના ઉદય સહિત હોય. નિશ્ચય વ્યવહારની સુમેળ સહિતની આ પરિભાષા છે, કારણ કે સમોષણ આદિની પ્રાપ્તિ થવી, નામ કર્મનો ઉદય આવો, ख्याल आए छे ए बधी व्यवहार नी वात छे संयोगो नी वात छे परंतु एक सर्वांग स्वरूप अंतरंग बहिरंग स्वरूप उपादान निमित्त नु स्वरूप निश्चय व्यवहार नु स्वरूप आ परिभाषा मां बतायु छे। एक बार रिपीट करू छू जे धर्म तीर्थ नी स्थापना करनार अर्थात मोक्ष मार्ग नो उपदेश आपनार छे। सेकेंड समर्षण आदि विभूति थी संयुक्त छे। अने थर्ड तीर्थंकर नाम कर्मना महान पुण्यना उदय सहित होय छे ने तीर्थंकर केवामा तीर्थंकर अरिहंत केवामा आवे। आ एक थे बीजी परिभाषा अकॉर्डिंग टू मोक्ष मार्ग प्रकाशक पहलो अध्याय पहलो अधिकार। चलो जल्दी मोक्ष मार्ग प्रकाशक पहलो अधिकार चलो जल्दी विशारद द्वारा जल्दी जल्दी हेमुबेन विशारद एक्सपेक्ट दिस डेफिनेशन फ्रॉम यू ऑल। जे गृहस्थ अवस्था त्यागी ने मुनि धर्म अंगीकार करी निज स्वभाव साधन द्वारा चार घाती कर्मनो क्षय करी अनंत चतुष्टय प्राप्त करे छे ने अरिहंत कहेवाय। आचे परिभाषा मोक्ष प्रकाशक में जोई लेजो। गृहस्थ अवस्था त्यागी मुनि धर्म अंगीकार आखो क्रम आयो मोक्ष मार्ग नो अरिहंत अवस्था प्राप्त करवा सुधी नो आखो क्रम। ग्रहस्थ अवस्था त्यागी समझाय छे ने सरळ छे आ गृहस्थान आखू। ग्रहस्थ अवस्था त्यागी मुनि धर्म अंगीकार करी निज स्वभाव साधन द्वारा आ मोक्ष प्रकाशक ने शब्द बोलू छू निज स्वभाव साधन द्वारा चार घाती कर्म नो क्षय करी अनंत चतुष्टय थी संयुक्त होय एने अरिहंत परमात्मा की। गृहस्थ अवस्था त्यागी मुनि धर्म अंगीकार करी निज स्वभाव साधन द्वारा चार घाती कर्म नो क्षय करी अनंत चतुष्टय थी युक्त होय ने अरिहंत परमात्मा कहेवाय। त्रीजी परिभाषा अकॉर्डिंग टू गोमत सार 63-64। चलो अरे ए पर आई थिंक मैं लास्ट टाइम लिखाई थी चलो एक बार खाली बोली जाऊ छू कारण के एक वीक नो आखो गैप थी गयो एटले आपे रिपीट करिए। घाती चतुष्क के क्षय के काल में आहा बधु भाव सेम छे खाली शब्द अलग छे। घाती चतुष्क चतुष्क एटले तो चार घाती कर्म ना क्षय ना कारण। अरे समझाय छे बेनो थोड़ो मारी साथे रिपीट करजो। केटला कर्म कर्म केटला होय टोटल कया कया चार घाती अने चार कई दशा नी वात करीए छे कया गुणस्थान नी वात करीए छे सकल परमात्मा नी वात करीए छे के निकल परमात्मा नी। वेरी गुड कया गुणस्थान मां होय सकल परमात्मा तेरमा ने सकल नो अर्थ शू थाय कल नो अर्थ शू थाय कल नो अर्थ शरीर स एटले शरीर सहित संयोग सहित उदय सहित हने तो एने कहेवाय सकल परमात्मा ना केटला भेद कया कया अने बराबर बे भेद थाय ने बे भेद छे ने परमात्मा ना सकल अने अरे पर्याय अपेक्षाए बे भेद छे सकल अने निकल स्वरूप थी तो हूँ पण हमणा वर्तमान मां परमात्मा स्वभावी छु बराबर। चलो स्वाइवी परिभाषा घाती चतुष्क के क्षय के काल में औदयिक अज्ञान नाशक अज्ञान ना बे भेद कह रहा था अपने असहाय ना बे भेद कह रहा था याद आवे छे लास्ट टू लास्ट लेक्चर असहाय ना बे भेद अज्ञान ना बे भेद एक मिथ्या अज्ञान एक मिथ्या ज्ञान अने एक औदयिक अज्ञान। औदयिक अज्ञान कया गुणस्थान सुधी होय औदयिक अज्ञान एक्सिलेंट बारमा गुणस्थान है औदयिक अज्ञान बारमा औदयिक अज्ञान एटले जिन केवल ज्ञान नथी थयुं पूर्ण ज्ञान नथी थयुं लोकालोक ने नथी जाणता कारण के अजीन बारमा गुणस्थान सुधी ज्ञानावलीय कर्म नो उदय छे तो औदयिक अज्ञान नो पर हवे शू थई गयो कारण के हवे शू थयुं केवल ज्ञान प्राप्त थयुं ज्ञानावणीय कर्म नो क्षय थई गयो तो औदयिक अज्ञान नाशक बे वस्तु नो नाश थयो हमणा सुधी शू आवी द्वार चार घाती कर्म नो नाश अने औदयिक अज्ञान नाश बराबर तथा असहाय त्रीजो पॉइंट असहाय केवड़ी भगवान असहाय विचार नहीं एकला साव बोलो असहाय असहाय नो अर्थ असहाय नो अर्थ आपणे जे समझिए छे ए नहीं असहाय एटले पराधीन नहीं असहाय एटले कोई नो सहारो नथी एवा बिचारा नहीं असहाय एटले के जेने खरेखर कोई नी सहायता नी जरूर नथी। समझाय छे जल्दी आपणो स्वभाव केवो छे असहाय अने केवड़ी परमात्मा केवा छे असहाय सिद्ध परमात्मा ने तो आपणे असहाय कही शकीए कारण के सिद्ध पर काय बधुं छूटी गयुं ने बधुं छूटी गयुं ने जे हतुं बधुं छूटी गयुं બોલો જલ્દી. અરે સિદ્ધ પરમાત્મા પણ ખરેખર અસહાય, કેમ? કારણ કે આત્માને કોઈ પરગ્રહ, પોતાના અસ્તિત્વને ટકાવવા માટે, પોતાના અનંત ગુણધર્મ વૈભવને ટકાવવા માટે, અરે કેવળ જ્ઞાનની પર્યાયને ટકાવવા માટે પણ પરમાત્માને, જીવને, આત્માને કોઈ પણ પરદ્રવ્યની સહાયતાની જરૂર નથી. આપણે લાસ્ટ ટાઈમ એક પોઈન્ટ લીધો તો તમને યાદ હોય તો, શું લીધો તો? કે ચાર ઘાતી કર્મનો ક્ષય થયો એટલે અહીંયા કેવળ જ્ઞાન થયું. જે પોતે મરે છે બિચારા, જે પોતે અભાવ પામે છે, જે પોતે નાશ પામે છે, અહીંયા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવશે? અને બીજી વાત, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કેવળ જ્ઞાન કેવી રીતના પ્રાપ્ત કરાવી શકે? અરે એ તો કર્મ છે, તો કર્મની અવસ્થા, એ તો ભૂતગલ, એ તો જડ છે, એનો ક્ષય થયો એટલે અહીંયા કેવળ જ્ઞાન થયું એમ નથી. હજારો વાર ગુરુદેશીના પ્રવચનમાં આવે છે કે નહીં, કેવળ જ્ઞાન ક્યાંથી આવ્યું? પરમ ઔદારિક શરીરમાંથી આવ્યું. અરે બોલો, નહીં બોલો તો હું નહીં બોલું. અરે જલ્દી બોલો. સમોષણમાંથી આવ્યું, ઘાતી કર્મ ગયા એટલે આવ્યું, બારમા ગુણસ્થાન નો વ્યય થયો એટલે આવ્યું, વિતરાગી થયા એટલે સર્વજ્ઞ થયા. જલ્દી જલ્દી, વિતરાગી થયા પછી સર્વજ્ઞ થયા કે નહીં? એટલે વિતરાગી થયા એટલે સર્વજ્ઞ થયા ને, વિતરાગી થયા એટલે સર્વજ્ઞ થયા ને, એટલે વિતરાગી થયા પછી તો સર, જો કોઈ પહેલા સર્વજ્ઞ ના થઈ શકે. વિતરાગ શાસન છે અને સર્વજ્ઞ એનું ફળ છે. લખી નાખો આ વાક્ય, શાસન વિતરાગી છે, વિતરાગ શાસન છે અને સર્વજ્ઞ એનું ફળ છે. ખ્યાલ આવે છે? સર્વજ્ઞતા એ વિતરાગ શાસનનું ફળ છે. વિતરાગતા પહેલા થાય છે, સર્વજ્ઞ પછી થાય છે. એટલે વિતરાગી થયા એટલે સર્વજ્ઞ થયા કે નહીં? હવે તો બરાબર કે નહીં? હવે તો એ પ્રૂફ માય પોઈન્ટ, હવે તો બરાબર કે નહીં? વિતરાગ શાસન છે, સર્વજ્ઞ ફળ છે. વિતરાગ કાર્ય છે, સર્વજ્ઞ એનું ફળ છે. જલ્દી, અરે વિતરાગી થયા એટલે સર્વજ્ઞ થયા એમ પણ નથી. કારણ કે વિતરાગતા એ ચારિત્રની અવસ્થા છે અને સર્વજ્ઞતા પ્રાપ્ત થવી એ જ્ઞાનની અવસ્થા છે. આજ તો અંદરના ગુણોના પ્રણમનની ગજબની સ્વતંત્રતા બતાવે છે કે શ્રદ્ધા સમ્યક થઈ ગઈ ચોથે ગુણસ્થાને, ચારિત્ર સમ્યક એટલે પૂર્ણ થાય છે બારમે, અને જ્ઞાન પૂર્ણ થાય છે તેરમે. પોઈન્ટ ખ્યાલમાં છે? એટલે અસહાય કેવળ જ્ઞાન પોતાના સ્વભાવના આશ્રયથી પ્રગટ થાય. પૂર્ણ સુખ હતું, નેક્સ્ટ પોઈન્ટ, પૂર્ણ સુખ હતું, એ સુખ કેવું થઈ ગયું હવે? એક્સિલન્ટ, બહુ સરસ. બારમા ગુણસ્થાનમાં પૂર્ણ સુખ હતું, એ સુખ કેવું થઈ ગયું હવે? અનંત. કેમ? કારણ કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય સહિત સુખ પણ હવે અનંતને પામે છે. કારણ કે અનંત સુખને જીલવા માટે અનંત વીર્ય જોશે, અનંત સુખને જાણવા માટે અનંત જ્ઞાન જોશે. તે અનંત જ્ઞાન અને અનંત વીર્ય પ્રગટ થાય છે તેરમામાં, એટલે સુખ પણ અનંતની ઉપાધિ પામે છે, અનંતનું નામ પામે છે. ખ્યાલ આવે છે? પરિભાષા ત્રણ પોઈન્ટ, ગાતી કર્મનો ક્ષય થયો, ઔદયિક અજ્ઞાનનો અભાવ થયો, અસહાય કેવળ જ્ઞાન આદિ નવ લબ્ધિ સહિત હોને પર ભી પરમાત્મા સંજ્ઞા કો પ્રાપ્ત. બોલો, ઔદારિક શરીર છે, નવ કેવળ લબ્ધિ સહિત છે, અને શું કઈ સંજ્ઞા પ્રાપ્ત થઈ હવે? અંતરાત્માથી શું થઈ ગયા? અંતરાત્માના કેટલા ભેદ છે? જલ્દી, કેટલા ભેદ? જગન્ય, મધ્યમ. તો ઉત્તમ અંતરાત્મામાંથી હવે કેવા થઈ ગયા? પરમાત્મા થઈ ગયા. અને શું આગળ આવે છે? સંજ્ઞા કો પ્રાપ્ત જીવ કી યોગ સહિત વિતરાગ દશા કો. સેના સહિત છે જીન? બિરાબેન ખ્યાલ આવે છે ને? યોગ સહિત, યોગ સહિત એટલે કે અજીન આત્માના પ્રદેશોનું કંપન છે. યોગ સહિત વિતરાગ દશા કો સંયોગ કેવડી ગુણસ્થાન કહેતે હૈ. આવી ગઈ ત્રણ પરિભાષા આવી ગઈ. ચલો હવે આગળ, આગળ આપણે શું લીધું હતું? 18 દોષની વાત થઈ ગઈ, અજ્ઞાનના બે પ્રકાર, અસહાયના બે પ્રકાર, ત્રણ પરિભાષા, હવે અલગ અલગ નામ લીધા હતા. જલ્દી જલ્દી યાદ છે કોઈને? 1008-4 આપણે ગણ્યું હતું, 1008-4 યાદ છે? 1008 નામથી ઇન્દ્ર ભગવાનની ભક્તિ કરે છે, 1008 ચિહ્ન સહિત છે, લક્ષણ સહિત, 1008 નેત્રથી સોદનમાં ઇન્દ્ર બાળ ચેતંકરને નિહારે છે, અને 1008 કળશો દ્વારા મેરુ પર્વત ઉપર બાળ ચેતંકરનો અભિષેક થાય છે. 1008 આપણે થોડા નામ પણ લીધા હતા. આટલી વાત આપણે કરી હતી. હવે આપણે આગળ વિષયને વધારીએ છીએ. 7 પ્રકારના કેવડીની વાત કરતા પહેલા આપણે 4 નાના ટોપિક લઈએ પહેલા, કારણ કે એ વિષય પછી આખો એક સાથે પૂરો થઈ જશે લાસ્ટમાં. 4 નાના નાના વિષય છે. સૌથી પહેલો વિષય, ચલો જલ્દી, સૌથી પહેલો સમ્યત્વ, ચારિત્ર, કાળ અને ગમનાગમન. 4 વિષય કરી નાખીએ જલ્દી, જે આપણે એવરી ટાઈમ કરતા આવ્યા છે હરેક ગુણસ્થાનમાં. સમ્યત્વ, ચલો 13મા ગુણસ્થાનમાં કયું સમ્યત્વ હોય? એ તો બરાબર, ઓફકોર્સ શાયિક જ હોય, કારણ કે શાયોપશમિક અને ઓપશમિક નો તો કોઈ સવાલ જ નથી. પરંતુ આગમમાં એની માટે એક નામ આવ્યું છે, પરમ અવગાઢ સમ્યક્ત. સમ્યક દર્શનના 10 પ્રકાર છે. તત્વાસૂત્ર વિધાન, તત્વાસૂત્રની ચર્ચા હવે 8 દિવસ થવાની છે. અહીંયા બહુ અદભુત સમજાય છે, એમાં આ બધું પ્રકરણ આવશે, ખ્યાલ આવે છે. તો સમ્યક્તના 10 પ્રકાર છે. એક છે વેદના સમ્યક્ત્વ, સમજાય છે. એક છે બીજ સમ્યક્ત્વ, બોધિ સમ્યક્ત્વ, એવી રીતના અવગાઢ, પરમ અવગાઢ. 5 તો મેં કહી દીધા, બીજા 5 છે, સમજાય છે. તો એમ પ્રકારે 10 સમ્યક્ત્વના ભેદ છે. તો 13મા ગુણસ્થાનમાં પરમ અવગાઢ સમ્યક્ત્વ, એટલે કે શાયિક સમ્યક્ત્વમાં પણ પરમ અવગાઢ સમ્યક્ત્વ છે, ખ્યાલ આવે છે. કારણ કે હવે પૂર્ણ વિતરાગી તો થઈ ગયા, 9 કેવળ લબ્ધિ સહિત કેવળ જ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા પરમ અવગાઢ સમ્યક્ત્વ સહિત છે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, ચારિત્ર. વેરી ગુડ, બહુ સરસ. યથાખ્યાતમાં, કારણ કે 11મા પણ યથાખ્યાત કીધું, 12મા પણ યથાખ્યાત કીધું, હવે 13મા શું કહેશું? પરમ યથાખ્યાત ચારિત્ર સહિત છે, બરાબર છે. તો સમ્યક્ત્વ અને ચારિત્રની વાત થોડું યાદ રાખજો. આ તો યથાખ્યાત ચારિત્ર એટલે પૂર્ણ ચારિત્ર, પૂર્ણ લીનતા પોતાના સ્વરૂપમાં, સંપૂર્ણ રાગદ્વેષના ભાવોથી રહિત દશા. આપણે વાત શું કરી? વિતરાગ શાસન છે અને સર્વજ્ઞ એનું ફળ છે, સમજાય છે. તો એ યથાખ્યાતમાં પણ પરમ યથાખ્યાત ચારિત્ર. હવે આપણે થોડી ઇન્ટરેસ્ટિંગ વાત કારની કરીએ, સમજાય છે. કાર અપેક્ષા વિચાર, 13મા ગુણસ્થાનમાં કાર અપેક્ષા વિચારમાં આપણે થોડી વાત કરીએ. આપણે પહેલા કારમાં 2 ડિવિઝન કરીએ, એક તો સામાન્ય કેવડી અને એક તીર્થંકર કેવડી. 7 પ્રકારના ભેદ પછી જોશું, પરંતુ હમણાં એક સામાન્ય બાયફર્કેશન કરો, એક સામાન્ય કેવડી અને એક તીર્થંકર કેવડી, બરાબર છે. સામાન્ય કેવડીના કાળમાં આપણે જોઈએ તો એક ખાલી કથન આવ્યું છે અહીંયા, કે કોઈ પણ સામાન્ય એટલે કે તીર્થંકર થઈને મોક્ષે ન જવા વાળા સામાન્ય કેવડી. કારણ કે તીર્થંકર થઈને મોક્ષે જવા વાળા તો ખાલી એક કાળમાં 24 જીવ હોય ને, બાકી બધા સામાન્ય કેવડી, એટલે સામાન્ય તીર્થંકર વગર, તીર્થંકર પદની પ્રાપ્તિ કર્યા વગર એક સામાન્યતઃ સિદ્ધ થઈ જાય છે. અયંત દશામાંથી સિદ્ધ દશા પ્રગટ થાય છે. તો એટલી સરસ અહીંયા વાત આવી કે કોઈ પણ સામાન્ય કેવડી હોય, તીર્થંકર નહીં પણ સામાન્ય કેવડી હોય, એ જીવ 13મા ગુણસ્થાનમાં રહેશે તો મિનિમમ ઉત્કૃષ્ટ જે પણ કહો, અંતર મુહૂર્તનો કાળ તો 13મા ગુણસ્થાનમાં વ્યતીત કરવો જ પડે. ખ્યાલ આવે છે? 1-2 સમય વ્યતીત કરતા સિદ્ધ ન થઈ શકે. અંતર મુહૂર્તનો કાળ રહીને એ જીવ અયંતમાંથી શું થશે? સમજાય છે? ભાવનામાંથી ખ્યાલ આવે છે? શું પોઈન્ટ આવ્યો? અંતર મુહૂર્તનો કાળ વ્યતીત થતા સામાન્ય કેવડી હોય એ પણ અંતર મુહૂર્તનો કાળ વ્યતીત કરીને પછી અયંતમાંથી સિદ્ધ, બોલો, એક અંતર મુહૂર્ત માટે પણ અયંત દશામાં રહેશે, બરાબર છે. આ વાત આવી સામાન્ય કેવડી. હવે આપણે તીર્થંકર કેવડીની વાત કરીએ, એમાં આપણે જગન્ય કાળ જોઈએ, ઉત્કૃષ્ટ કાળ જોઈએ અને પછી આપણે મધ્યમ કાળ જોઈએ. કોની અપેક્ષાએ વાત કરીએ છીએ? હવે તીર્થંકર કેવડીનો જગન્ય કાળ. જગન્ય કાળ અહીંયા બહુ સરસ આપ્યું છે, તીર્થંકર સંયોગ કેવડી પરમાત્મા કા જગન્ય કાળ વર્ષ પ્રથકત્વ. પહેલા શબ્દ લખો, વર્ષ પ્રથકત્વ. વર્ષ પ્રથકત્વનો અર્થ શું કર્યો? વર્ષ શું આવ્યો શબ્દ? પાછળ મને લાગે છે સાંભળો છો, પાછળના હા હાથ ઉપર થયો, એક તો થયો, સંભળાય છે મારો અવાજ? સંભળાતો તો હશે, ખ્યાલ આવે છે. શું આવ્યો શબ્દ? જલ્દી શબ્દ શું આવ્યો? વર્ષ પ્રથકત્વ. એનો અર્થ 3 વર્ષ અર્થાત એનો અર્થ 3 વર્ષ સે લેકર 9 વર્ષ કે અંદર હી હોતા હૈ. 3 થી લઈને 9 વર્ષની અંદર તીર્થંકર કેવડી મિનિમમ જગન્ય 13મા ગુણસ્થાનમાં તીર્થંકર અવસ્થામાં રે અને રે. અરે તીર્થની સ્થાપના કરનાર છે, આ તો જગન્ય કાળ કીધો, બધા આટલું ઓછું રે એમ નહીં, ઘણો વધારે કાળ પણ રે, પરંતુ રે તો મિનિમમ કેટલું રહેશે, અંતર મુહૂર્ત નહીં. કોઈ પણ તીર્થંકર કેવડી અંતર મુહૂર્ત રહીને સિદ્ધ થઈ જાય ભલે જ નહીં, કારણ કે તીર્થની સ્થાપના કરનાર છે એટલે લાંબો કાળ. જગન્ય કેટલો? વર્ષ પ્રથકત્વ. વર્ષ પ્રથકત્વ નો અર્થ શું લીધો? 3 થી 9 વર્ષ દરમિયાન કાળ એ જગન્ય કાળ 13મા ગુણસ્થાન નો તીર્થંકર કેવડી ની અપેક્ષા છે. હવે ઉત્કૃષ્ટ કાળ, કોઈને ખ્યાલ છે ઉત્કૃષ્ટ કાળ? અર્ધ પુદગત પરાવર્તન ક્યાંથી આવી ગયું? એક, હા હજી. હવે કર્ણાન યોગ શું કે છે? જો કર્ણાન યોગ એકદમ સ્પેસિફિક વાત કરશે, સમજાય છે? તમારે 100 રૂપિયા આપવાના હોય અને હજી 1 રૂપિયો બાકી હોય તો કર્ણાન યોગ કેસે કે બાકી છે, 99 આપી દીધા હોય તો આપણે શું કેશું? બોલો મીનાબેન, હેમુબેન શું કેશું? હવે પતી ગયો, હવે ઠીક છે, પણ એમ કર્ણાન યોગ નહીં કે. હવે જો શું કે છે, હવે લખો લખો, આખું લખો, બહુ મોટું છે. ઉત્કૃષ્ટ શું ચાલે છે? વિષય પાછળ વિષય શું ચાલે છે? તીર્થંકર કેવડી ભગવાન નો 13મા ગુણસ્થાન માં રહેવાનો કાળ નહીં, કયો કાળ? આ બધા બોલો એકવાર, ઉત્કૃષ્ટ કાળ. બરાબર છે, ઉત્કૃષ્ટ કાળ. હવે જો ઉત્કૃષ્ટ કાળ શું છે, પેલા આખું વાક્ય લખાવું છું, પછી સમજાવું છું, પછી આપણે એની ગણતરી કરીએ. જો ગર્ભકાળ સહિત, સાંભળ્યું છે કોઈએ તો? અનિલભાઈ સાંભળ્યું છે કે નહીં? ગર્ભકાળ સહિત આ, હા વેરી ગુડ, 8 વર્ષ તથા 8 વર્ષમાં ગર્ભકાળ, ગર્ભકાળ સહિત 8 વર્ષ આ બાદ કરવાનું છે, સમજાય છે? શેમાંથી બાદ કરવાનું છે? 1 કોટી પૂર્વમાંથી. હા, 1 કોટી પૂર્વનો ઉત્કૃષ્ટ કાળ છે અરિહંત દશામાં રહેવાનો તીર્થંકર કેવડીનો. હવે 1 કોટી પૂર્વ તો આપણે કહી દીધું, પરંતુ કર્ણાન યોગ સ્પેસિફિકલી કહે છે કે 1 કોટી પૂર્વ એ પૂરો નહીં, એમાંથી શું બાદ કરો? તો હવે જે કહું છું એ બાદ કરતા જાઓ, અને પછી જેટલો સમય રહેશે 1 કોટી પૂર્વનો એટલો કાળ અરિહંત અવસ્થામાં. 1 કોટી પૂર્વ કોનું છે? આયુષ્ય હમણાં છે કોઈનું? ખ્યાલ આવે છે? હવે જો સાંભળો, ગર્ભકાળ સહિત 8 વર્ષ તથા, હવે હજી એક વસ્તુ બાદ કરવાની છે, કેટલા? વેરી ગુડ, વેરી ગુડ, પાછળથી આવ્યો આન્સર. 8 અંતર મુહૂર્ત કમ કરો. કેટલા? કેટલા? અમે લોકોએ ઘરે આ કેલ્ક્યુલેશન કર્યું હતું, 8 અંતર મુહૂર્ત કેવી રીતના ઓછા થાય. હવે ગણાવું છું તમને, 8 અંતર મુહૂર્ત કેવી રીતના ઓછા. 8 અંતર મુહૂર્ત કમ, શું આવી વાત જલ્દી પાછું? ગર્ભકાળ સહિત, ગર્ભકાળ સહિત 8 વર્ષ તથા 8 અંતર મુહૂર્ત કમ, 1 કોટી 1 પૂર્વ કોટી, 1 પૂર્વ કોટી કાળ, ઇતના દીર્ઘ કાળ 13મે ગુણસ્થાન કા હૈ, એનું સ્પષ્ટીકરણ હવે આગળ કરે છે. એનું સ્પષ્ટીકરણ પહેલા વાંચીએ, પછી 8 અંતર મુહૂર્ત જે બાદ કરવાના છે, કોઈને ખ્યાલ આવતો હોય તો વિચારવાનું ચાલુ કરજો, સમજાય છે? એક પહેલા વાંચી લઉં છું, 4 લાઈન છે. જો એક, જો 1 પૂર્વ કોટી વર્ષ કી ઉત્કૃષ્ટ આયુ કે ધારક, ઉત્કૃષ્ટ આયુ મનુષ્ય જીવની કેટલી હોઈ શકે? 1 પૂર્વ કોટી, 1 કોટી પૂર્વ એ ઉત્કૃષ્ટ આયુ કે ધારક કોની હોઈ શકે? કર્મ ભૂમિ મનુષ્યની. બરાબર છે, એવો કોઈ શ્રેષ્ઠ પુરુષ ગર્ભકાળ સહિત 8 વર્ષ કે હોતે હી, ગર્ભકાળ વ્યતીત થતા, 8 વર્ષ કાળ વ્યતીત થતા, 8 વર્ષના એ બાળક, 8 વર્ષનો થતા જ, 8 વર્ષ પૂર્વ થતા જ દીક્ષા લેકર, સમજાય છે, કેવલ 8 અંતર મુહૂર્ત કાળ પર્યંત મુનિ જીવન મેં, કેટલા કેટલા અંતરમુહૂર્ત કાળ? શું આવ્યું જલ્દી? કોઈ ઉત્કૃષ્ટ 1 કોટી પૂર્વનું આયુષ લઈને કર્મભૂમિનો મનુષ્ય જન્મ લે, ગર્ભકાળ વ્યતીત થતા, સમજાય છે બધાને? ફીલ થાય છે કે કેવું હશે? ગર્ભકાળ વ્યતીત થતા, 8 વર્ષ કાળ વ્યતીત થતા, 8 વર્ષનો એ બાળક થતા, બોલો 8 વર્ષ, આપણે બાળકને 8 વર્ષે આપણે કેટલું પંપાડીએ, ક્યાં મોકલીએ? 8 વર્ષ સ્કૂલમાં કેટલા વર્ષે જાય સ્કૂલમાં? બોલો વિચાર કરો. અને અહીંયા કે છે 8 વર્ષ કાળ વ્યતીત થતા જ, 8 વર્ષ પૂરા થતા જ મુનિ દીક્ષા ધારણ કરી લે. મુનિ દીક્ષા ધારણ કરતા, મુનિ દીક્ષામાં मुनि अवस्था मा आत्म साधना आठ अंतर मुहूर्त माटे करे अने आठ अंतर मुहूर्त कार आठ अंतर मुहूर्त कार व्यतीत थता ए जीव ने केवल ज्ञान थई जाय अने केवल ज्ञान थता पछी नो जेटलो कार छे एटलो कारे अनंत अवस्था मा तेरमा गुण स्थान मा रे। समझायू? हवे आठ अंतर मुहूर्त कई रीतना बात करवाना कोई कहसे? चलो जल्दी जल्दी बहु सरल छे। आठ अंतर मुहूर्त बात करो સંજય મુનિ અવસ્થાના આઠ અંતર મુહૂર્ત બહુ ઇઝી છે, ચલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે। આઠ માં વર્ષે સમ્યક દર્શન થઈ શકે, એટલે ફર્સ્ટ અંતર મુહૂર્તમાં સમ્યક દર્શન ની આઠ ગણાવું છું જલ્દી જલ્દી। ફર્સ્ટ અંતર મુહૂર્તમાં શું થયું? સમ્યકની પ્રાપ્તિ થઈ, એટલે ચોથું ગુણસ્થાન આવ્યું, બરાબર છે। ચોથા ગુણસ્થાનથી એ જીવ મુનિ છે ને, મુનિ અવસ્થા ધારણ કરી લીધી ને, સમજાય છે ને? બહારમાં તો દ્રવ્યલિંગી મુનિ તો છે જ, એટલે ચોથામાંથી જશે, ક્યાં જશે? સાતમામાં, બીજો અંતર મુહૂર્ત। જલ્દી જલ્દી સમજાય છે પાછળ? એક્સેલન્ટ, વેરી ગુડ। સાતમામાંથી નિયમથી એકવાર છઠ્ઠામાં આવશે, આવશે ને આવશે જ। તો ત્રણ થઈ ગયા, ચોથું ગુણસ્થાન આવ્યું, સાતમું ગુણસ્થાન આવ્યું, એના પછી છઠ્ઠું ગુણસ્થાન આવ્યું, છઠ્ઠા પછી નિયમથી પાછા સાતમામાં જશે, સમજાયું? તો સાતમું આવ્યું, સાતમા પછી હવે છઠ્ઠામાં નહીં આવે, સાતમા પછી શપક શ્રેણી માનતા આઠમું, નવમું, દસમું, બારમું। બારમું ગુણસ્થાન પૂરું થતા, એક અંતર મુહૂર્તનો કાળ વ્યતીત થતા તેરમા ગુણસ્થાનમાં અર્યન દશા પ્રગટ થઈ જાય। થયા આઠ? થયા અંકિતાબેન? થયા હોય તો કહો। થઈ ગયા આઠ? થઈ ગયા ચોથું, સાતમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, બારમું। એટલે એ આઠ અંતર મુહૂર્ત બાદ કરવાના, મુનિ અવસ્થાના આઠ અંતર મુહૂર્ત બાદ, ગર્ભકાળ બાદ, આઠ વર્ષના કાળ બાદ, એટલું બાદ કરીને હવે જેટલો કાળ રહેશે, કેટલો કાળ રહેશે? અરે ઘણો દીર્ઘ કાળ, એક એક કોટી પૂર્વનું આયુષ, ઘણો દીર્ઘ કાળ એ અરિહંત અવસ્થામાં તીર્થંકર સહિત અરિહંત અવસ્થામાં તેરમા ગુણસ્થાનમાં ઓમ ધ્વનિ સહિત રહે છે। ખબર ના આવી છે તો એટલું ગજબ એમ લાગે કે શું ગજબની અવસ્થા હશે, બોલો। આવે છે ને કે અરિહંત, હમણાં સિમંદર ભગવાન છે કે નહીં ત્યાં? તો અહીંયા કેટલામાં તીર્થંકર થશે? હું ભૂલી ગયા, કેટલામાં અહીંયા તીર્થંકર થશે? હવે બારમા તીર્થંકર વાસુ પૂજ્ય ભગવાન થયા હતા ત્યારે અરિહંત અવસ્થા પ્રગટ થઈ હતી। હવેના કાળના પાકું સાતમા તીર્થંકર થશે ત્યારે એ જીવ મોક્ષમાં જશે, એટલે અરિહંત અવસ્થાનો વ્યય થશે અને સિદ્ધ અવસ્થા પ્રગટ થશે, અને ત્યાં એક સમયે બીજો એક જીવ સિમંદર તરીકે અવતરશે। પોઈન્ટ ખ્યાલમાં આવે છે? સિમંદર તરીકે અવતરશે, ખ્યાલ આવ્યો? બરાબર। તો આ થયું, શું થયું? ઉત્કૃષ્ટ કામ, કોનો? કોનો? તીર્થંકર કેવડી ભગવાનનો તેરમા ગુણસ્થાનમાં રહેવાનો ઉત્કૃષ્ટ કામ। જગન્ય કાળ પણ જોયું, વર્ષ પ્રથકત્વ, વર્ષ પ્રથકત્વનો અર્થ કર્યો ત્રણ થી નવ વર્ષ દરમિયાન, અને મધ્યમ કાળ આ બે ની વચ્ચેનો, બરાબર, જગન્ય થી લઈને ઉત્કૃષ્ટની વચ્ચેનો જેટલો પણ કાળ છે એ મધ્યમ કાળ, તેરમા ગુણસ્થાનમાં રહેવાનો મધ્યમ કાળ છે। ચલો થઈ ગયું, તો સમ્યકની વાત થઈ ગઈ, પરમ અવગાઢ સમ્યક્ત્વ, ચારિત્ર પરમ યથાખ્યાત ચારિત્ર, કાળની અપેક્ષાએ આપણે વાત કરી। હવે આપણે છેલ્લો પોઈન્ટ લઈએ, ગમનાગમન। ચલો જલ્દી જલ્દી, બહુ બધો વિષય બાકી છે હજી, ચલો ગમનાગમન। તેરમા ગુણસ્થાનથી ગમન, ગમન કયા ગુણસ્થાનમાં થશે? ગમન ક્યાં ક્યાં જઈ શકે? રૂપાબેન, કયા કયા ગુણસ્થાનમાં જઈ શકે? તેરમા ગુણસ્થાનથી નિયમથી જીવ ચૌદમા ગુણસ્થાનમાં ગમન કરશે, બરાબર, એક પોઈન્ટ। અને આગમન કયા ગુણસ્થાનથી આવી શકે? તેરમામાં કયા કયા ગુણસ્થાનથી આવી શકે? કોઈ અજીન કઈ? અરે ખાલી બારમા ગુણસ્થાનથી જ તેરમા ગુણસ્થાનમાં પ્રવેશ થઈ ગયો। એટલું તો સમ્યક્ત્વ, ચારિત્ર, કાળ, ગમનાગમન, ત્રણ પરિભાષા, અસહાયના બે અર્થ, અજ્ઞાનના બે અર્થ, 18 દોષ સહિત, અને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ સહિત અરિયન પરમાત્મા આપણને શું શિક્ષા આપે છે એની આટલી આપણે હમણાં સુધી, અને અલગ અલગ નામ 1000 આર એ અલગ અલગ નામોની પણ આપણે ચર્ચા કરી. આટલો વિષય અહિયાં પૂરો થયો. હવે આપણે આગળ જે સાત પ્રકારના કેવડી છે એ વિષય પૂરો કરી લઈએ, પછી આપણે એક ઇન્ટરેસ્ટિંગ એક નાનો વિષય છે એ પ્રારંભ કરશો. સાત પ્રકારના કેવડી. ચલો જલ્દી પેલા નામ કોઈને ખ્યાલ છે? આપણે સાથે સાથે નામ લખાતા અને એમાંથી આપણે એક બે અને ત્રણ ની ચર્ચા કરી હતી, ચાર ની ચર્ચા બાકી છે. ચલો પેલા તો સાત પ્રકારના કેવડીઓના નામ કહો. વેરી ગુડ. મુક કેવડી, પછી અંતકૃત કેવડી, ઉપસર્ગ કેવડી, સમુદ્ઘાત કેવડી, પંચકલ્યાણક વાળા તીર્થંકર કેવડી, ત્રણ કલ્યાણક વાળા તીર્થંકર કેવડી અને બે કલ્યાણક વાળા તીર્થંકર કેવડી. એમ સાત પ્રકારના કેવડીનું વર્ણન જીનાગમમાં આવ્યું છે. આટલું સમજાયું બધાને? નામ યાદ રહ્યા બરાબર. હવે આપણે એક એક લઈએ. શું છે પહેલો ભેદ? મુખ કેવડી. મુખ કેવડી નો અર્થ શું થાય? કે જે કેવડી થયા બાદ, અયંત અવસ્થા પ્રાપ્ત કર્યા બાદ જેની ઓમ ધ્વનિ છૂટતી નથી. સમજાય છે? એક નિયમ કેટલો સરસ છે જો, કે જે તીર્થંકર થઈને મોક્ષે જવા વાળો જીવ હોય એ મુનિ અવસ્થા ધારણ કરતા મૌન હોય. પોઈન્ટ સમજાય છે? ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં ઈચ્છા પૂર્વક વાણી છૂટે છે. સમજો, ત્રણ પોઈન્ટ કહું છું. ત્રણ પોઈન્ટ વાણી સંબંધી આ મુખ કેવડીની વાત આવી ને, એટલે ચોથા અને પાંચમા ગુણસ્થાન વાળા જ્ઞાની ધર્માત્માને ઈચ્છા પૂર્વક, સમજાય છે, ઈચ્છા પૂર્વક વાણી છૂટે છે. પછી તીર્થંકર નો જીવ હોય તો મુનિ અવસ્થામાં નિયમથી જેટલો પણ કાર રહે એટલો કાર મૌન રહે, મુનિ અવસ્થામાં ઉપદેશ ના આપે તીર્થંકર નો જીવ. અને પછી તેરમા ગુણસ્થાનમાં વાણી છૂટે, પરંતુ છૂટે છે પરંતુ ઈચ્છા વગર છૂટે. પહેલા પોઈન્ટ શું આવ્યો? ઈચ્છા સહિત. બીજો પોઈન્ટ શું આવ્યો? મૌન. ત્રીજો પોઈન્ટ શું આવ્યો? ઈચ્છા રહિત. હવે મને કહો, ઈચ્છા રહિત જેવી રીતના આપણે કીધું ને કે ઈચ્છા પૂર્વક વાણી છૂટે, તો વાણી છૂટી એમાં ઈચ્છા નિમિત્ત છે. જીવની ઈચ્છા અને વાણીનું છૂટવું ચોથા પાંચમામાં. સાંભળજો, પ્રશ્ન પૂછવાની છે એટલે પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. ચોથા અને પાંચમામાં જીવની ઈચ્છા, સમજાય છે, અકારણ કરુણા કે જગતના બધા જીવો એવો આત્મતત્વ અનુભવે અને સમજે જે આત્માનો મેં અનુભવ કર્યો છે, એવું જ્ઞાની ધર્માત્માને અકારણ કરુણા. તો ઈચ્છા સહિતની વાણી, મુનિ અવસ્થામાં ઈચ્છા મૌન, એટલે મૌન, સોરી, મુનિ અવસ્થામાં મૌન. પહેલો પોઈન્ટ શું કીધો? ઈચ્છા નિમિત્ત અને વાણીનું છૂટવું એ ઉપાદાન. તો વાણી છૂટી ત્યાં ઈચ્છા નિમિત્ત છે. આ પોઈન્ટ પર હું જોર આપું છું કારણ કે મારે આગળનો પ્રશ્ન પૂછ્યો છે જે આના કનેક્શનમાં છે. તો અહીંયા ઈચ્છા નિમિત્ત છે અને વાણી છૂટે છે એ ઉપાદાન છે. મને એ કહો, તેરમા ગુણસ્થાનમાં તો ઈચ્છા નથી, તેરમા ગુણસ્થાનમાં તો પૂર્ણ વિતરાગી છે, સમજાય છે, તો પણ વાણી છૂટે છે. વાણી છૂટે છે એની યોગ્યતાથી, સર્વાંગે જે ઓમ ધ્વનિ છૂટે એ છૂટે છે ઓમ ધ્વનિ એની યોગ્યતાથી, પણ ઈચ્છા તો ત્યાં નિમિત્ત છે નહીં. તો ત્યાં નિમિત્ત શું છે? અરે યોગનું કહે, વેરી ગુડ. સમજાય છે? ભવી જીવોની એવી યોગ્યતા, ભવી જીવોની એવી પાત્રતા, સમોષણમાં બેસેલા એવા ભવી જીવો, ભવ્ય જીવો, સમજાય છે, કે જેનું ભવિતવ્ય પાકી ગયું છે, ઉપાદાન જાગૃત થઈ ગયું છે અને જે અલ્પકાળમાં સમ્યક્ત્વ આદિ પ્રાપ્ત કરીને જે સિદ્ધ થવાના છે, એવા જીવોની યોગ્યતા, ભવિતવ્યતા નિમિત્ત છે અને અહીંયા વાણી છૂટે છે ઉપાદાન છે. આ પોઈન્ટ પણ મને બહુ ગયો. ખરેખર ભવ્ય જીવોની યોગ્યતાથી તો એ નિમિત્તથી તો વાણી છૂટે છે, એ વાત પણ અહીંયા આવી છે. ચલો, મુખ કેવડી થઈ ગયું. મુખ કેવડી એના પછી વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અંતકૃત કેવડી અને ત્રીજો ભેદ ઉપસર્ગ કેવડી. બહુ સુંદર ડિફરન્સ છે. અંતકૃત કેવડી જેનું આપણે સ્વરૂપ લઈ લીધું છે, એકચ્યુઅલી અંતકૃત કેવડી ને ઉપસર્ગ કેવડીમાં શું અંતર છે પહેલા એનો અર્થ કહી દો એક મિનિટમાં તો ખ્યાલ આવશે. અંતકૃત કેવડી એટલે કે સામાન્ય કહું છું, સાંભળજો ધ્યાનથી, પહેલા એનો અર્થ કહું છું. અંતકૃત કેવડીનો અર્થ શું કહ્યો હતો આપણે? કે મુનિ અવસ્થા ધારણ કરે છે, મુનિ અવસ્થામાં જીવ વિરાજમાન છે, મુનિરાજ છે, અને કોઈ પૂર્વનો વેરી આવીને ઉપસર્ગ કરે છે અગ્નિમાં, પહાડ પરથી ફેંકે, યા તો અગ્નિમાં નાખે યા તો સમુદ્રમાં ફેંકે મુનિરાજને, અને એ જયારે શરીર ઉપરથી પડે છે તો શરીર નીચે પહોંચે અંતકૃત કેવડીની વ્યાખ્યા કરું છું. શરીર નીચે પહોંચે એની પહેલા એ મુનિરાજ જે છઠ્ઠા સાતમામાં ઝૂલતા હતા એ મુનિરાજ આગળ શ્રેણી ચડી શપક શ્રેણી માંડી શપક શ્રેણી પર આરૂઢ થઈ બારમા ગણસ્થાનમાં પહોંચી તેરમું ગણસ્થાન પર આવી ગયું અંતર્મુરતનો કાળ ત્યાં રહી ચૌદમું ગણસ્થાન પર આવી ગયું અને શરીર નીચે પહોંચે એની પહેલા આત્મા તેર ચૌદ ગણસ્થાન ને પાર કરી સિદ્ધ અવસ્થા પ્રગટ કરી સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જાય છે એનું નામ છે અંતકૃત કેવડી. અંતરમાં સ્વરૂપમાં લીન થતા કૃત કૃત થઈ ગયા સંપૂર્ણ કાર્ય જે કરવા યોગ્ય હતું એ પ્રગટ થઈ ગયું અને સિદ્ધ થઈ ગયા એનું નામ અંતકૃત કેવડી છે. શરીર નીચે પહોંચે એની પહેલા વિચાર કરો ઇમેજિન કરો એ પુરુષાર્થની ધારા કેવી ગજબની ઉપરી હશે કે હજી તો હમણાં ઝૂલતા હતા છઠ્ઠા સાતમામાં અને એક અંતર્મુરતમાં પહોંચી ગયા. એટલે બધા સિદ્ધાલયમાં પહોંચી ગયા છો કે બધા સ્વરૂપમાં વયા ગયા કે ક્યાં છો? અરે બોલો, આવું સ્વરૂપ અંતકૃત કેવડીનું છે. બોલો, આત્મા કેટલો પુરુષાર્થી છે, પુરુષાર્થની મૂર્તિ છે, પુરુષાર્થ સ્વરૂપ છે. એટલે પુરુષાર્થ અંદરમાં વીર્ય, અંદરમાં વીર્ય સ્વભાવીનો વીર્ય ઉછળે તો આ પ્રકારે ઉછળી શકે કે અંતર્મુરતમાં બધા ગુણસ્થાનોને પાર કરીને સિદ્ધાલયમાં બિરાજમાન થઈ શકે. હવે આ સાંભળીને આપણને ઉત્સાહ ના આવે ને આપણે વાત ઠીક છે બોલો, હવે પછીનો ભેદ બોલો, હવે પછી હવે આગળ કેવડી આગળ ઉત્સર્ગ બોલો, પછી આ બોલો. અરે એ તો પતી જશે ભાઈ, પરંતુ અંદરમાં ભાવ ભાષણ થવું જોઈએ કે આત્માની વીર્યની કેવી ગજબની પુરુષાર્થની ધારા ઉપરી શકે ઉપાડવી હોય તો. પોઈન્ટ સમજાય છે? હવે આગળ ઉપસર્ગ કેવડી. ઉપસર્ગ કેવડીનું શું સ્વરૂપ છે? ઉપસર્ગના કાળમાં એટલે કે કોઈ મુનિ અવસ્થામાં છે અને કોઈ પૂર્વનો વેરી આવીને ઉપસર્ગ કરે છે. ખ્યાલ આવી છે? જીતા પાર્શ્વનાથ ભગવાનના જીવ પર પૂર્વનો વેરી કમટના જીવે સંવર નામનો દેહ એ પાર્શ્વનાથ મુનિરાજ ઉપર ઉપસર્ગ કર્યો પત્તર વર્ષાયમાં. ખ્યાલ આવે છે કે નહીં? તે ઉપસર્ગના કાળમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, સિદ્ધ દશા પ્રગટ નથી થઈ, એ ઉપસર્ગ કેવડી છે. અંતકૃત અને ઉપસર્ગમાં આ ફરક છે કે અંતર્ગત કેવડી તો સિદ્ધ થઈ ગયા અને ઉપસર્ગ કેવડી હજી સિદ્ધ નથી થયા પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈને અરિહંત અવસ્થા પ્રગટ થઈ ગઈ. આઈ હોપ આઈ એમ ક્લિયર. અરે હાજી કે નાજી તો બોલો. આજે સન્ડે છે એટલે વેધર બહુ આમ ડલ છે, ભૂખ લાગી છે. બોલો શું થાય છે? અરિયંત અવસ્થા ચાલે છે. આ આપણી પૂર્વની અવસ્થા છે, સોરી ભાવિની અવસ્થા છે. ખ્યાલ આવે છે? ભવિષ્યમાં આપણો આત્મા હું સ્વયં આ અવસ્થા રૂપે પ્રણમવાનો છું. મારી આવી અંતરંગમાં પુરુષાર્થની ધારા ઉપડવાની છે. મારા અંદરમાં જે અનંત સુખ શાંતિ આનંદ જે ભર્યું છે એ પર્યાયમાં પ્રગટ થવાની છે અવસ્થાઓ. એ અવસ્થાનો હું વેદન કરવાનો છું, એનો અનુભવ કરવાનો છું, એ રૂપે આત્મા પ્રણમવાનો છે. અરે આનંદ આવવો જોઈએ ભાઈ. ખ્યાલ આવે છે? ઊંઘ ના આવી જોઈએ, ઊંઘ તો ઉડી જવી જોઈએ. સમજાય છે? ચલો જલ્દી જલ્દી શું કીધું આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે સમોષણ માનતા હો આ મંદિર ને તો સમોષણમાં બેઠા હોય એને કરી હતી વાત લાસ્ટ ટાઈમ કે સમોષણમાં બેઠા હોય એને ઊંઘ એટલે કે એક જપક પણ આવે એ નિયમ છે. આપણે સમોષણનું વર્ણન કરશું ત્યારે બધું. ચલો થઈ ગયા કેટલા ભેદ થયા? ત્રણ થયા. ફરક સમજાયો અંતકૃત અને ઉપસર્ગની વચ્ચે? હવે આપણે આગળ લઈએ સમુદઘાત. આવે ને સમુદઘાત કેવડી. સાત પ્રકારના સમુદઘાત આવે છે જીના ગામમાં. સમુદઘાત કેવડીનો અર્થ શું છે? એકદમ સામાન્ય અર્થ કરું છું, ઘણા બધાને ખ્યાલ છે, આપણે પહેલા પણ આની ચર્ચા કરી છે. સમુદઘાત કેવડી એટલે તેરમા ગુણસ્થાનમાં અરિહંત અવસ્થામાં ભગવાન બિરાજમાન છે એમાં આયુ કર્મની સી ચાર કર્મ છે ને હજી બાકી, વેદનીય, આયુ, નામ અને ગોત્ર, જે ચાર અઘાતી કર્મ છે એમાં આયુ કર્મની સ્થિતિ ઓછી છે અને બાકીના ત્રણ કર્મની સ્થિતિ વધારે છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભવ. બરાબર? તો આયુ કર્મની સ્થિતિ ઓછી છે અને ત્રણ બીજા કર્મની સ્થિતિ સમજાય છે કેવી છે? વધારે છે. તો એવું બની શકે કે આયુ પૂર્ણ થઈ જાય અને બાકીના ત્રણ કર્મ હજી? એવું તો ન થઈ શકે ને. એટલે એકદમ સિમ્પલ અર્થ સમજો કે આયુ કર્મની સ્થિતિ બરાબર બીજા કર્મની સ્થિતિને કરવા માટે આત્માના અરિયંત પરમાત્માના તીર્થંકર અરિહંતના એક પ્રદેશો, આત્માના પ્રદેશો આખા લોકમાં, આખા લોકમાં ફેલાઈ જાય છે. સમજાય છે? એ ફેલાવાનું નામ છે કેવડી સમુદ્ઘાટ. પોઈન્ટ સમજાયું? એટલે ઇમેજિન કરો કે જયારે એ કેવડી ભગવાનનો એ સમુદઘાટનો કાળ હશે, ત્યારે જ્યાં આપણે બેઠા છે ત્યાં એ અરિહંત પરમાત્માના આત્મા પ્રદેશો પણ ફેલાય છે. આપણને નથી ખબર, પણ આ તો એક વાત છે. પોઈન્ટ ખ્યાલમાં આવ્યો? થોડોક વિષય એક પોઈન્ટ ન સમજાય તો કઈ વાંધો નહીં, ખાલી એટલું સમજો કે ચારેય કર્મની સ્થિતિને બરાબર કરવા માટે, આયુ પ્રમાણ કરવા માટે, કે આયુ કર્મનો અભાવ થાય તો બાકીના ત્રણનો પણ અભાવ થઈ જાય. કારણ કે ચાર ઘાતી કર્મ જેમ સાથે ગયા એમ ચાર અઘાતી કર્મ પણ ચૌદમા ગુણસ્થાનના અંતિમ સમયમાં એક સાથે, તો એ આયુ કર્મની સ્થિતિ પ્રમાણ કરવા માટે, બાકીના ત્રણ કર્મની સ્થિતિ આયુ પ્રમાણ કરવા માટે કેવડી સમુદઘાત થાય છે. એ પણ એક કેવડી પરમાત્માના સાત પ્રકારમાંથી એક ભેજ. કેટલા થયા? કયા કયા? મુકેવડી, અંતકૃત કેવડી, ઉપસર કેવડી અને કેવડી સમુદઘાત. સમુદઘાત કેવડી, બરાબર. હવે ત્રણ બહુ ઈઝી છે. કયા કયા છે ત્રણ? પંચકલ્યાણ ક્યાં હોય? પંચકલ્યાણ નિયમથી ભરત ક્ષેત્રના ચોવીસે તીર્થંકર પંચકલ્યાણક સહિત હોય, બરાબર. ભરત અને એરાવત, આ બે ક્ષેત્રના તીર્થંકર પંચકલ્યાણક, એટલે પાંચેય કલ્યાણક, ગર્ભ, જન્મ, દીક્ષા, જ્ઞાન એટલે કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક એટલે નિર્વાણ કલ્યાણક, એ પાંચેય કલ્યાણક સહિત એ તીર્થંકર હોય. ગર્ભમાં આવતા પહેલા છ મહિના પહેલાથી રત્નોની, ખ્યાલ આવે છે? રત્નોની એક એક દિવસમાં કઈ કેટલા કરોડો રત્ન. પોઈન્ટ સમજાય છે? તો એક આવ્યો હતો ને પ્રશ્ન કે શું થાય, કે તીર્થંકર તો સિદ્ધ થઈ ગયા, ખ્યાલ આવે છે, મોક્ષમાં વયા ગયા, પણ પ્રશ્ન તો એ થાય કે એ જે રત્ન હતા બધા રત્ન ક્યાં ગયા? પોઈન્ટ સમજાય છે? એ રત્ન ક્યાં ગયા? અરે બાબુજી, આ પ્રશ્ન બાબુજીને પૂછ્યો તો બાબુ યુગલજી, બાબુજી કે આ કયા ચોરનો પ્રશ્ન છે, ખ્યાલ આવે છે? આ કયા ચોરનો પ્રશ્ન છે જે પૂછે છે કે રત્ન ક્યાં ગયા? એટલે વિકલ્પ ત્યાં જાય કે આટલા કરોડો રત્ન ગયા ક્યાં? એ ભગવાન જેને જળની મહિમા છે એને જળ રત્નની મહિમા આવશે, એને એવા જ પ્રશ્ન આવશે કે રત્ન ક્યાં ગયા. એને એવો પ્રશ્ન નહીં આવે અરે કે આ ભગવાન ભગવાન બની ગયા, એવો ભગવાન હું પણ છું ને, હું ભગવાન ક્યારે બનવું, મારા ચૈતન્ય રત્નનો અનુભવ ક્યારે કરું, એવો પ્રશ્ન ન આવે. એમ તો રત્ન ક્યાં ગયા, આટલા કરોડો રત્ન ક્યાં ગયા, એકાદ મને ખ્યાલ આવે છે, સમજાય છે? તો એ પંચ કલ્યાણક વાળા તીર્થંકર. હવે એના પછી ત્રણ કલ્યાણક અને એના પછી બે કલ્યાણક. કેવી રીતના? વિદેશ ક્ષેત્રમાં ત્રણ અને બે કલ્યાણક વાળા તીર્થંકર હોઈ શકે. કેવી રીતના બે ત્રણ કલ્યાણક? કેવી રીતના? કે ગર્ભમાં આવ્યા પછી, જન્મ લીધા પછી, સમજાય છે, જન્મ લીધા પછી મુનિ અવસ્થા ધારણ કર્યા પહેલા તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો બંધ થાય તો ત્રણ કલ્યાણક ઉજવાશે. ન સમજાય? ફરી ગર્ભ થઈ ગયું, જન્મ થઈ ગયો, ગર્ભ જન્મ થયા બાદ જન્મ લીધા પછી કોઈ જીવ, તો બે તો થઈ ગયા ને, ગર્ભ અને જન્મ થઈ ગયો, એના પછી કોઈ જીવ મુનિ અવસ્થા ધારણ કરતા પહેલા ગ્રસ્ત અવસ્થામાં તીર્થંકર નામ કર્મની જે પ્રકૃતિ છે એનો બંધ કરે, જે ષોડશ કારણ ભાવના છે ને, દર્શન વિશુદ્ધિ ભાવના ભાવીને તીર્થંકર કર્મનો બંધ થાય, તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ છે ને, તીર્થંકર નામ કર્મ 93 બે છે, એ નામ કર્મની પ્રકૃતિમાં તીર્થંકર નામ કર્મનો બંધ થાય તો કેટલા કલ્યાણક ઉજવાશે? ત્રણ ઉજવાશે, દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ. તે ત્રણ કલ્યાણક વાળા તીર્થંકર વિદેશ ક્ષેત્રમાં હોઈ શકે. ભરત અને એરાવતમાં તો પાંચ કલ્યાણક વાળા જ હોય, જે પૂર્વમાં એ તીર્થંકર નામ કર્મ બાંધ્યો હોય અને પછી પાંચેય કલ્યાણક સહિત અહીંયા આવે, અવતાર થાય. ક્યાંથી આવે તીર્થંકર નો જીવ? ક્યાંથી આવી શકે? કઈ બે જગાથી આવી શકે? ચલો હિંટ આપું છું, નરક માંથી યા તો સ્વર્ગ માંથી. ક્ષણિક રાજાનો જીવ આવશે ને, નરક માંથી આવશે ને, અને અહીંયા હવે નેક્સ્ટ 24 ના પહેલા તીર્થંકર થશે તો નરક માંથી આવી શકે અને તો નરકમાં જે તીર્થંકરનો જીવ હોય, 6 મહિનાનું છેલ્લું આયુષ્ય બાકી હોય, તો એ નરકના એ તીર્થંકરના જીવને પણ લાસ્ટના 6 મહિના કોઈ બીજો નારકી હેરાન પરેશાન નહીં કરે. 6 મહિના કારણ કે રત્નની વર્ષા અહીંયા થવા માંડી ભાઈ, કારણ કે એનો અવતાર 6 મહિનામાં અહીંયા થવાનો છે. હવે અહીંયા જેના નિમિત્તે રત્નની વર્ષા થાય છે એને ત્યાં નરકમાં કોઈ હેરાન કરી શકે? અરે બોલો, સમજાય છે? તો નરક અને સ્વર્ગમાંથી તીર્થંકરનો જીવ આવી શકે, બરાબર. હવે આપણે 3 કલ્યાણક વાળા જોયા, હવે 2 કલ્યાણક. પણ ક્યારે? કે મુનિ દીક્ષા ધારણ કર્યા બાદ તીર્થંકર ગોત્ર બાંધે, તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો બંધ થાય, તો 2 કલ્યાણક. કયા? કેવળ જ્ઞાન અને મોક્ષ. ખ્યાલ આવે છે? તો એવી રીતના આપણને ખ્યાલ આવવો જોઈએ કે 3 કલ્યાણક અને 2 કલ્યાણક અને 5 કલ્યાણક વાળા 3 પ્રકારના કેવડી, એક મુખ કેવડી, એક અંતકૃત કેવડી, એક ઉપસર્ગ કેવડી અને એક સમુદ્ઘાત કેવડી, એમ 7 પ્રકારના કેવડીની વાત થઈ. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ લો જલ્દી. નેક્સ્ટ પોઈન્ટ, 7 પ્રકારના મુક્ત જીવમાં અરિયન ભગવાન કયા મુક્ત કહેવાશે? થોડા શોર્ટ પોઈન્ટ છે, એક તો મેઇન વિષય હજી બાકી છે, લઈ લઈએ જલ્દી. 7 પ્રકારના મુક્ત કેવડીમાંથી તીર્થંકર નો જીવ કયા મુક્ત જીવમાં આવશે? 7 પ્રકારના મુક્ત જીવ આપણે કેટલી વાર કહી રહ્યા છે? સ્વભાવ મુક્ત, દ્રષ્ટિ મુક્ત, પ્રમાદ મુક્ત, અવિરતિ મુક્ત. સ્વભાવ, દ્રષ્ટિ, અવિરતિ મુક્ત, પ્રમાદ મુક્ત, મોહ મુક્ત, જીવન મુક્ત અને દેહ મુક્ત. એક્સિલન્ટ, વેરી ગુડ. તો અરિયંત પરમાત્મા એ જીવન મુક્ત છે, બરાબર. હવે આપણે એક વાત ઓમ ધ્વનિની કરીએ. કોઈને ખ્યાલ છે જે તીર્થંકર પણ વિચરતા જીવો છે એ જે ઓમ ધ્વનિ નીકળે છે એ કેટલો સમય આખા દિવસમાં, એનું શું કેલ્ક્યુલેશન છે, કેવી રીતના છે? એક એ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ કરીએ. 4 વાર, વેરી ગુડ, વેરી ગુડ. ચલો હવે એ લખો, બહુ સરસ વાત અહીંયા આવી. જીનેન્દ્ર ભગવાન કી સ્વભાવતઃ, સમજાય છે, અસ્ખલિત અને અનુપમ, 3 વિશેષણ આવ્યા ઓમ ધ્વનિ માટે. સ્વભાવતઃ એટલે સહજ, વિકલ્પ નહીં, ઈચ્છા સહિત નહીં, પરંતુ પરમોદારિક શરીરમાંથી સર્વાંગ ઓમ નો નાદ છૂટે છે, એટલે સ્વભાવતઃ. પછી અસ્ખલિત, એટલે જેટલો સમય ઓમ ધ્વનિ છૂટે, અસ્ખલિત એટલે કોઈ પણ ખલનાને પ્રાપ્ત. આપણે તો ઉધરસ આવી જાય તો સ્ટોપ થઈ જઈએ, કંઈક ભૂલી જઈએ તો સ્ટોપ થઈ જઈએ, ખ્યાલ આવે છે, કંઈક બોલવામાં ગડબડ થઈ જાય, એવું નહીં. અસ્ખલિત અને અનુપમ, એવી દિવ્ય ધ્વનિ તીનો સંધિકાલો મેં, 3 સંધિકાલ કહું છું, એનો અર્થ બધો કરું છું. તીનો સંધિકાલો મેં ઓર મધ્યરાત્રિ મેં, તીનો સંધિકાલો મેં ઓર મધ્યરાત્રિ મેં, મેં ભી એટલે મધ્યરાત્રિમાં પણ 6-6 ઘડી તક, 6-6 ઘડી, એક ઘડી ઇઝ ઇક્વલ ટુ એક ઘડી 24 મિનિટ, હા, એક ઘડી ઇઝ ઇક્વલ ટુ 24 મિનિટ, કેલ્ક્યુલેશન કરજો, એક ઘડી 24 મિનિટ. તો એવી 6 ઘડી હર ટાઈમ, 4 વાર દિવસમાં, તીનો સંધિકાલ અને મધ્યરાત્રિ, એમ 4 વાર એક એક ટાઈમ 6-6 ઘડી સુધી, સમજાય છે? એટલે ટોટલ તમે કરો તો 9 કલાક અને 36 મિનિટ. હા હા, હવે આ સાંભળીને તો રોમાંચ થયો છે. આખા 9 કલાક 36 મિનિટના પ્રવચન થાય તો અહીંયા બોલો ઈતુભાઈ, એ શિબિર રાખો, 9 કલાક 36 મિનિટ, 9 જન પણ નહીં મળે અહીંયા. 9 કલાક અને 36 મિનિટ સુધી દિવ્ય ધ્વનિ આખા દિવસમાં, 4 વાર એટલે 3 સંધિકાળ, એટલે કે સવારના 6 વાગે, બપોરના 12, પછી સંધ્યા એટલે 6 વાગે સાંજના અને અર્ધરાત્રી. આ ઉપરાંત કોઈ ચક્રવર્તી, કોઈ ગંધર્વ પરમાત્મા, કોઈ ઇન્દ્ર આદિને કોઈ પ્રશ્ન થયો, શંકા થઈ, તો એ શંકાના સમાધાન માટે કોઈ બીજા કાળમાં પણ, બીજા શેષ કાળમાં પણ દિવ્ય ધ્વનિ છૂટી શકે. એક જે 6 ઘડી કીધું ને, એક ટાઈમ, એમાં 2 કલાક અને 24 મિનિટ એક ટાઈમ, કેલ્ક્યુલેટ કરજો તો તમને 9 કલાક 36 મિનિટ થઈ જશે. 2 કલાક 24 મિનિટ એક વાર, વિચ ઇઝ ઇક્વલ ટુ 6 ઘડી પર ટાઈમ, 2 કલાક અને 24 મિનિટ લગાતાર દિવ્ય ધ્વનિ છૂટે. અને ભવ્ય જીવ જે બાર સભામાં બેઠા હોય, બાર સભાના નામ જલ્દી, બાર સભાના નામ બહુ બધું છે, હજી તો અડધો વિષય થયો છે, જલ્દી બાર સભાના નામ, બાર સભા ગણાવો જલ્દી, બાર સભા ક્યાંય જોઈ ને સમોસામાં બાર સભા હોય કે નહીં, બાર સભા. આહા હા, ચાર પ્રકારના, બહુ ઈઝી છે, ચાર પ્રકારના દેવ, ચાર પ્રકારની દેવીઓ, અલગ અલગ ચાર પ્રકારના દેવ છે કે નહીં, ભવન, વ્યંતર, જ્યોતિષ, અને તો ચાર પ્રકારના દેવ, ચાર પ્રકારની દેવીઓ, એટલે આઠ, એક મુનિરાજ માટેની સભા, સમજાય છે, એક આર્જિકા અને સ્ત્રીઓની સભા, પછી સમજાય છે, પછી એક તિર્યંશની સભા, અને એક સભા મનુષ્ય, સમજાય છે, જે આપણે કહેવાય ને મનુષ્ય આદિ, ચક્રવર્તી આદિ, જે વિદ્યાધર રાજાઓ આદિ, તો એ એક પુરુષોની, એક આર્જિકા માતા આદિ સ્ત્રીઓની, એક મુનિરાજોની, અને એક તિર્યંશોની, અને ચાર દેવ અને ચાર દેવી, એમ બાર સભામાં બેસેલા જીવો એક ટાઈમે બે કલાક અને 24 મિનિટ સુધી લગાતાર દિવ્ય ધ્વનિનું શ્રવણ કરે. અરે સમજાયું? બહુ બધું મેટર થઈ ગયું આજે, ખ્યાલ આવે છે ભાભી? ખ્યાલ આવે છે એકદમ? આંટી, માસી, બધાને, બા, દાદી, પાછળ, આગળ, અરે બોલો, ખ્યાલ આવે છે ને? તો એવી રીતના કેટલા કલાક? 9 કલાક અને 36 મિનિટ. હવે વિચાર કરો કે મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, પછી 66 દિવસ સુધી દિવ્ય ધ્વનિ નહીં છૂટી હોય તો એ જીવોને કેવું લાગ્યું હશે? જે 9-9 કલાક દિવ્ય ધ્વનિ છૂટે, એનો રસપાન જીવો કરે, એટલો હોય ટાઈમ, હોય વિદેશ ક્ષેત્રમાં હોય એટલો ટાઈમ હોય કે એનો કર્મભૂમિ છે ભાઈ? બોલો જલ્દી, ક્યારે સમોસાનું વર્ણન કરશું ત્યારે એની મજા લેશું, ખ્યાલ આવે છે? તો એ પ્રકારે દિવ્ય ધ્વનિની ચર્ચા કરી. હવે એક વસ્તુ કે જયારે ઓમ ધ્વનિ સર્વાંગમાંથી છૂટે ત્યારે ત્યારે 18 મહાભાષા, ખ્યાલ છે કે નહીં રૂપાબેન? 18 મહાભાષા અને 700 લઘુભાષામાં એ ઓમ ધ્વનિ કન્વર્ટ થઈને આપણા જેવા જીવોના કાને પડે. તિર્યંશ ને એની ભાષામાં સમજાઈ જાય કે ભગવાન શું કહેવા માંગે છે, જે આપણા જેવા મનુષ્ય હોય એમની ભાષામાં, જેને જેની ભાષા હોય એ ભાષામાં કાને પડતા ઓમ ધ્વનિ અને અહીંયા કર્ણ ઇન્દ્રિયનો, હા, 18 મહાભાષા અને 700 લઘુભાષામાં એ દિવ્ય ધ્વનિ કન્વર્ટ થઈ. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? હવે હજી એક વાર એ સમોષણનું વર્ણન કરશું ત્યારે કરશું, પણ આવ્યું છે એટલે કહી દઉં કે જે પહેલા તીર્થંકર હતા એમના સમોષણનો વિસ્તાર હતો 12 યોજન. એમ ઓછો થતા 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 આ હુંડા અવસર પીણીકાર હોવાના કારણે 12 યોજન માંથી આદિનાથ ભગવાનનું સમોષણ 12 યોજનનું હતું અને મહાવીર ભગવાનનું સમોષણ 1 યોજન. આ હુંડા અવસર પીણીમાં, હવે ઉત્તર પીણીમાં ઉલટું, સમજાય છે? 1 યોજન થી આગળ 12 યોજન સુધીનો વિસ્તાર એ સમોષણનો હોય છે, એની ચર્ચા પણ આપણે આગળ વિશેષ કરશું, બરાબર? તો આ પ્રકારે આપણે આ સમોષણની પણ ચર્ચા કરી. હવે આપણે એક વિષય, હા, એક નાના નાના વિષય લઈ લઈએ આપણે. એક વિષય છે, નાના નાના પોઈન્ટ છે, ઓકે, 5 મિનિટમાં પૂરું કરું છું, એકદમ નાના પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ, થાકી ગયા છો તો પૂરું કરી દો, ના તો આમ ના સાવ ઢીલી ના આવશે તો પછી કેવી રીતના ચાલે? ચલો જલ્દી 5 મિનિટમાં 5 પોઈન્ટ લઉં છું. પહેલો પોઈન્ટ લખો, જેનો વિસ્તાર આપણે નેક્સ્ટ ટાઈમ કરશું, જયારે મળશું ત્યારે નેક્સ્ટ ટાઈમ કરશું. અરિયંત પરમાત્મા એટલે તીર્થંકર કેવડીના 46 ગુણ, મને એક એક લેવા છે. આપણે તો સ્થૂળતાથી સમજીએ છીએ કે 10 જન્મથી, યાદ છે કે નહીં એનું બાયફર્કેશન? ચલો કોને યાદ છે બાયફર્કેશન? એક્ઝામ નજીક આવે છે, નોટ્સ તૈયાર થઈ રહી છે, નેક્સ્ટ વીક આપવામાં આવશે, ભણવાનું ચાલુ કરવાનું છે, એક્ઝામ ક્યારે લઈશે હમણાં નહીં કહો, હા સમજાય છે? ચલો જલ્દી, 46 ગુણ, 10 જન્મ સંબંધી, 10, ચલો બોલો ભાઈઓ માંથી બોલો, બેનો નહીં બોલતા, હા, 10 જન્મ, 10 કેવળ જ્ઞાન થતા, 14 દેવ, બેનો નહીં બોલતા કહું તો એક તો બોલશે જ. ચલો જલ્દી, 10 જન્મ, 10 કેવળ જ્ઞાન, 14 દેવકૃત, વેરી ગુડ, 8 પ્રાતિહાર્ય અને 4, વેરી ગુડ, 4 અનંત ચતુષ્ટય. ભાઈઓ માટે તાલી તો બને છે, જલ્દી જલ્દી, વેરી ગુડ, 4 અનંત ચતુષ્ટય. હવે મને એક એક લેવા છે, દસ જન્મના, તો દસ જન્મના કયા કયા છે? એટલા ઇન્ટરેસ્ટિંગ છે, એટલી મજા આવશે સાંભળીને. તમને એમ થશે કે ઓહો, ભગવાનનો જન્મ થતા, બાર તીર્થંકરનો જન્મ થતા આવા દસ જન્મ સંબંધી અતિશય પ્રગટ થાય. મહિમા નથી કરવાની એની, જે જડનું પ્રણમન છે. પરંતુ જેવી રીતના એક હીરો મૂક્યો હોય તો ગુરુદેવ કહે છે ને કે એની ડાબલી કેવી હોય, ડાબલી સમજે, ડાબલી, હા ડાબલી કેવી હોય, ડાબલી એટલે ડબ્બી, એ ડબ્બી પણ કેટલી સરસ હોય. અરે ઘણી વાર હું તો કહું છું કે હીરો તો છોડો, એ તો કિંમતી છે અને એની ડાબલી તો હોય જ સરસ, પરંતુ આજકાલ તો એ ફેશન આવી ગઈ છે કે ચપ્પલ બૂટ હોય ને એના ડાબલા ને ડાબલી, એના પેકિંગ હોય, એનું જે કવર હોય એ કેટલું સરસ હોય. પોઈન્ટ સમજાય છે? આ તો તીર્થંકર નો જીવ છે, આ તો પરમાત્મા થયેલો જીવ છે, તો બાહ્યમાં સંયોગ પણ કેટલા ઉત્કૃષ્ટપણે પ્રણમે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં 46 જે ગુણ છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરશું. ખ્યાલ આવે છે? યાદ રહ્યા? બાયફર્કેશન યાદ રહ્યા? કોણ બોલશે? હવે બેનો બોલો. બેનો તો બોલ, દસ જન્મ, દસ, ચૌદ, વેરી ગુડ. હવે અને ચાર, આ 46 તીર્થંકર અરિહંત ને હોય, સમજાય છે? એમાં જે ચાર અનંત ચતુષ્ટય છે અંતરંગ, અને જે બીજા 42 છે એ બહિરંગ. તો બહિરંગ જે અતિશયો છે એ અતિશય માત્ર તીર્થંકર કેવડીને જ હોય, સામાન્ય કેવડીને ન હોય, એની આપણે ચર્ચા કરશું. હવે એક પોઈન્ટ તમને ખ્યાલ હશે કે આપણે આપણે એ માનીએ છીએ ને કે ભગવાન જે હોય એ કૌલાહાર ન હોય, હરિયન ભગવાનને કૌલાહાર ન હોય, જે માન્યતા આપણે બરાબર સમજવાનું છે કે હરિયન ભગવાનને કૌલાહાર ન હોય, પરંતુ ન કર્મ આહાર હોય. એનો અર્થ શું થયો? ન કર્મ આહાર હોય પણ કૌલાહાર ન હોય. કૌલાહાર ન હોય એનો અર્થ કે જે આપણે ભોજન કૌલાહાર એટલે કે આપણે જે ભોજન કરીએ છીએ એવો ભોજન એવો આહાર ન હોય, પણ ન કર્મ આહાર હોય એનો અર્થ શું થયો? ન કર્મ એટલે જે પરમ ઔદારિક શરીર છે એ જે આહાર વર્ગણાથી બનેલું છે, એ આહાર વર્ગણાથી બનેલા પરમ ઔદારિક શરીરમાંથી અનેક પરમાણુઓ જાય છે અને અનેક પરમાણુઓનું ગ્રહણ થાય છે. તો એ ન કર્મ આહાર છે, એ ન કર્મ નો આહાર છે, પણ કૌલા આહાર નથી. આટલું સમજાયું? જલ્દી જલ્દી, અરે બોલો. આપણે શુક્લ ધ્યાન, લાસ્ટ પોઈન્ટ, શુક્લ ધ્યાનના કેટલા ભેદ છે? ચાર ભેદ છે ને, શુક્લ ધ્યાનના ચાર ભેદ. અરિહંત અવસ્થામાં 13મા ગુણસ્થાને શુક્લ ધ્યાનનો કેટલામો પાયો? એક્સલન્ટ, ત્રીજો પાયો. સમજાય છે? 12મા ગુણસ્થાનમાં બીજો અને 8મા ગુણસ્થાનથી આગળ શ્રેણીના કાળમાં શુક્લ ધ્યાનનો પહેલો પાયો હતો. પહેલો પાયો 8માંથી, બીજો પાયો 12મામાં, ત્રીજો પાયો શુક્લ ધ્યાનનો 13મા ગુણસ્થાનમાં, જેનું નામ છે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી નામક શુક્લ ધ્યાન. શું એવું નામ? સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. ન યાદ રહે તો કાંઈ નહીં, ડોન્ટ વરી, આ પ્રશ્ન એક્ઝામમાં નહીં પૂછું. સમજાય છે? યા તો ઓપ્શનમાં પૂછીશ, એટલું યાદ રાખજો. સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી, સમજાય છે? શુક્લ ધ્યાનનો આ એક પાયો છે. હવે લાસ્ટ પોઈન્ટ કહી દઉં જલ્દી, પૂરું કરવાનું મન નથી થતું, શું કરીએ કહો. હવે એમ સાંભળ્યું કે 9:36 સમોષણમાં ઓમ ધ્વનિ છૂટે તો આપણે 2 કલાક તો વેધી શકીએ કે નહીં? ડોન્ટ વરી, નહીં બેસાડું. સમજાય છે? ચલો જલ્દી લાસ્ટ પોઈન્ટ. સાતા વેદનીય, વેદનીયમાં સાતા વેદનીય કર્મ પ્રકૃતિનો ઈર્યાપદ આશ્રય થાય છે. સાંપ્રાયિક અને ઈર્યાપદ ભૂલતા નહીં, જલ્દી ભૂલતા નહીં. વેરી ગુડ. કષાય સહિતનો આશ્રવ એ સાંપ્રાયિક આશ્રવ, અને ઈર્યાપત એટલે કષાય રહીત. તો 13મા ગુણસ્થાનમાં યોગનું કંપન હોવાના કારણે હરેક સમય શું થાય છે? સાતા વેદનીય કર્મનો ઈર્યાપત આશ્રવ, જેની સ્થિતિ માત્ર એક સમયની છે, એક સમયમાં એ કર્મ શું થાય છે? ખરી જાય છે. બરાબર. કૃત્રિમ અને અકૃત્રિમ જીનાલયોમાં, કૃત્રિમ અને અકૃત્રિમ જીનાલયોમાં અરિહંત પરમાત્માની પ્રતિમા મૂકવામાં આવે છે. અરિહંત મહાવીર ભગવાન હમણાં ક્યાં છે? સિદ્ધાલયમાં છે ને. પણ આપણે વંદન કોને કરીએ છીએ? શાંતિનાથ ભગવાનને વંદન કોને કરીએ છીએ? અરિહંત અવસ્થામાં. અરિહંત અવસ્થામાં એક કૃત્રિમ અને અકૃત્રિમ જેટલી પણ પ્રતિમાઓ, અકૃત્રિમ જીનાલયોમાં જેટલા અકૃત્રિમ જીનબિંબ છે એ અરિહંત અવસ્થાની મુદ્રા છે. અરિહંત અવસ્થાની મુદ્રા છે. જે અકૃત્રિમ જીનબિંબના દર્શન કરીને નંદીશ્વર દીપ, અષ્ટાલિકા પર્વ ચાલુ થશે કે નહીં? જલ્દી બોલો. નંદીશ્વર દ્વીપમાં સંખ્યાત દેવો ત્યાં પહોંચીને અકૃત્રિમ અરિહંત જિનબિંબના દર્શન કરીને સમ્યક દર્શન જિન દર્શન સે નિજ દર્શન એ નિજ દર્શન પ્રાપ્ત કરી લે છે. ચલો હવે આપણે નીચેના ક્લાસ પણ પૂરા થઈ ગયા તો આપણે અહીંયાનો ક્લાસ પણ પૂરો કરીએ. નેક્સ્ટ ટાઈમ વી આર મીટિંગ વિથ 48 જે ગુણો છે એનું વર્ણન કરીને આપણે આપણે અરિહંત દશાનું વર્ણન પૂરું કરશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર. બોલો ભક્તોને મૌન ઇન્દ્રામાંથી જગાવનારી સમતા રસનું પાન કરાવનારી અને કાનમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાણી માતનો કેટલું ભીલું જય છે. બોલો ભક્તોના અનંત ઉપકારી કાન ગુરુ દેવનો.